यह प्रताप रविजाक है।
सूर्यवंशन प्रतापी सूर्य तरीके भगवान श्री राम ए राम राजनी ऊंचा मां ऊंची अवस्था ए राम राजना ऊंचा मां ऊंचा वैभव आनंद सुख शांति ने संतोष आजे पण ए राम राज्य ने हजारों लाखों हजारों वर्ष पछी पण आपणे एटली ज संकल्पना ने पवित्रता थी शांति थी अने सारू मानव कल्याण राज्य ने कहवाय ई तो आजे तो मात्र कल्पना छे कल्याण राज्य नी पण राम राज्य मां वास्तविकता हती के जेने प्रजा स्वयंभू रीते राजा ने माटे પોતાના ઉદ્ગારો સદભાવો વ્યક્ત કરે એ તો આજે જોઈએ તો બધા ભાડુતી બોલાવવા પડે એ જ આમ છે ફલાણું છે ઢીકણું છે એમ જય જયકાર કરાવડાવે સામેથી પણ પ્રજાની અંદર જ સ્વયંભૂતા અને એવો સદભાવ કે રાજાની સાથે એટલા બધા ઓતપ્રોત છે અને પ્રજાપાલક પ્રજાપ્રિય એવા પ્રભુ શ્રી રાજા રામ પણ અહીંયા આગળ કહેતી યહ પ્રતાપ રવિ આવો પ્રતાપી તેજસ્વી પ્રકાશમાન સૂર્ય રૂપી ભગવાન રામ જેના હૃદયની અંદર જેના અંતઃકરણમાં જેના હૃદયની અંદર જ્યારે પણ ભગવાનના પ્રતાપરૂપી ભગવાનના રામ નામ કે એની જે કથા છે લીલા છે એના ભગવાનના એ પ્રતાપરૂપી સૂર્યનો પ્રકાશ જ્યારે પણ હૃદયની અંદર પ્રતાપી એટલે તેજસ્વી રીતે જયારે વ્યાપે છે ત્યારે અહીંયા તુલસીદાસજી એ કોયડો આપી દીધો જેમ ઘણી વાર કોયડા પૂછીએ છીએ ને એમાં એક કોયડો મૂકી દીધો પિછલે બાળહી પ્રથમ જે કહે તે પા વહીનાશ ખોજે શું હશે પિછલે બળહી પ્રથમ જે પહેલા આ ચોપાઈ ની અંદર ના આગળના ભાગની અંદર જે સદભાવો કયા જે કઈ પ્રભુને માટેની અહોભાવ વ્યક્ત કરતી ભાવનાઓ જોઈ એની અંદર રહેલા જે સાત્વિકતા સદગુણ કામ ક્રોધ ને નાશ કરવા વાળા અને સતત પ્રભુની અંદર શાંત રહેવા વાળા જે આગલી ચોપાઈ ની અંદર કહ્યું છે તે પ્રમાણે જ્યાં તા નર રઘુપતિ ગુણ ગાવહી અને ત્યાં ગાડી પલક નયન એવ સેવક ત્રાતહી સંત કંજબન રવિ રણ ધી રહી એ જે મનસી જ કરી એ શત્રુઓનો સંહાર જે દુષ્ટ દુરાચારી અને તામસી શત્રુઓ આ શરીરના છે આ ચેતના જીવાત્માના છે આ જીવનના એને માટે નાશ કર્યું પિછલે બાળહી તે પાવહી નાશ અને પહેલે એ બાળે એ વધે જે અગાઉ જે સદગુણો કયા રામરાજની અંદર રાજાના પ્રજાના એની વૃદ્ધિ થશે ભગવાનના પ્રકાશ સૂર્યનો જ્યારે પ્રતાપી ઉદય થશે ત્યારે અગાઉના જે સાત્વિક ભાવો છે એ જાગ્રત થશે એનો ઉદય થશે પ્રકાશ થશે અને જે પાછળથી કહેવામાં આવ્યા મત્સર માન મોહ કામ ક્રોધ અને એ જે બધા છે એ વિષય ઇત્યાદિ એ નાશ પામશે એટલે દુરાચાર આપોઆપ એનું ઉન્મૂલન થઈ જશે દૂર થઈ જશે રામરાજની સ્થાપના હૃદયમાં ઉર્જબ કરી પ્રકાશ અને સાત્વિકતાનો ઉદય થશે અને માણસના જીવનમાં શાંતિ તેજસ્વીતા સુખ સુખ સંતોષ એને પ્રાપ્ત થશે એમ તુલસીદાસ નું કહેવું છે. એક વાર ભગવાન રામ પોતાના ભાઈઓ સહિત
સંગ પરમ પ્રિય પવન કુમાર
અને સાથે ચારે ભાઈઓ તો ખરા પણ એક ન હોય તો ન ચાલે પરમ પ્રિય તો હોય તો સાથે જોઈએ જ પરમ પ્રિય તો સાથે જોઈએ બહાર નીકળીએ તોય કઈક પરદે બહારગામ જઈએ તોય પણ ચાલો ને હવે સાથે જ નીકળીએ કોઈના પ્રસંગે જવું હોય તો તૈયાર થઈ જાઓ સાથે જ નીકળીએ તો અહીંયા આગળ ચાર ભાઈઓ તો સાથે હતા જ પણ ભગવાને જે પરમ પ્રિય એવા હનુમાનજીને કહ્યું, હનુમાનજી આપણે પણ તમારે પણ સાથે જ રહેવાનું છે, ભલે થોડું મોડું થાય પણ જાઓ, તૈયાર થઈ જાઓ, આજે કરીએ છીએ ને, ભલે બે પા પણ ઉતાવળ કરજો, જલ્દી તૈયાર થઈ જાઓ. સંગ પરમ પ્રિય પવન અને સાથે અતિ પ્રિય એવા પરમ પ્રિય એવા હનુમાનજીને, પવન પુત્ર એવા હનુમાનજીને પણ સાથે લીધા કે ચાલો બાકી ચાર ભાઈઓ હોય અને સેવકને જોડે લે ખરા, તમે કરી લેજો, હનુમાનજી તમે તમારે મેં તે પાછળથી આવજો, અમે નીકળી જઈએ છા, પણ નહીં હનુમાનજી તો સાથે જોઈએ, અતિ પ્રિય છે. અને એ ચાર ને એક પાંચ એટલે પંચ થઈ ગયું, આખું પંચ મળ્યું. અને સુંદર ઉપવન બગીચો જેને સીમાડે કહીએ, એમ નગરની બહાર બધા જ નીકળ્યા છે ફરવા માટે. અને એ જે સીમ ની અંદર ઉપવન છે ત્યાં આગળ જોયું કે બધા વૃક્ષો ઉપર સરસ મજાના નવા પાંદડા છે, વરસાદ વરસાદ પડી ગયો હોય પછી આકાર બધા જ વૃક્ષોના પાંદડા પાંદડા ધોઈ નાખ્યા હોય. આપણે દિવાળી આવે ઘર ધોવું સાફ કરવું હોય કેટલી માથાકૂટ કેટલી મહેનત પડે છે, પણ એક વરસાદ પડે એટલે એક એક પાંદડું દિવાળીના દાડામાં ધોઈ નાખ્યા, પરમ દિવસે સાફ કરીને એક એક પાંદડું આમ લીલો ચમન પછી સૂર્ય ઉગે ને એનો પ્રકાશ પડે, એવી રીતે અહીંયા ગાડી કે છે સબ તરુ કુસુમિત પલ્લવ, બધા જ પાંદડામ નવા લાગે સાફ થઈ ગયેલા, ઉપર કુસુમિત એટલે પુષ્પો પણ સુંદર ખીલેલા હતા. અને જોયું કે હવે આપણે ત્યાગીઓ હોય એ બહુ નગર ની અંદર પ્રવેશ કરે નહીં, બહાર જ રે, વનમાં આશ્રમ ની અંદર બને ત્યાં સુધી કોઈ પણ ત્યાગી સંત સાધુ કોઈ ગૃહસ્થ ને ત્યાં ન રહે. આપણે ત્યાં એ કથા કરવા આવતા એક સંતતા નામ નહીં આપીએ, તે નડિયાદમાં ઉતરેલા પછી મહારાષ્ટ્રીને અહીંયા દર્શન કરવા માટે આવ્યા, તમે આ મંદિર નથી, તમે કોણ છો? સાધુ થઈને ગૃહસ્થ ને ત્યાં નિવાસ, અને એ પણ નગરની અંદર. તો અહીંયા ભગવાનને ત્યાં પણ સંકાદિક ઋષિઓ આવ્યા છે અને જોયું કે સમય અનુકૂળ છે, ભગવાન હનુમાનજી સહિત નગરની બહાર પધાર્યા છે, જાની સમય અનુકૂળ અનુકૂળતા બરાબર છે. ચાર સંકાદિક ઋષિઓ એ પણ ત્યાં આગળ ઉપવનની અંદર, કારણ કે શોભે ત્યાગ સાધુ તપસ્વી વિરક્ત ત્યાગી ઝૂંપડીમાં શોભે, એ વિરક્ત નગરની બહાર જ હોય વૃક્ષ નીચે ત્યાં જ શોભે, એટલે બરાબર એ સમય પારખીને સનકાદિક ઋષિઓ ભગવાનની સમીપમાં આવ્યા. અને ચારેવ એટલા તેજસ્વી, તેજનો પુંજ ભંડાર અને ગુણ આચાર દરેક પ્રકારનો ચારિત્ર્ય સંયમ સાત્વિકતા સહિત ખૂબ જ શોભી રહ્યા હતા, એકની ચારે ચાર. આપણને આમ જોતાની સાથે આમ ઝુકવાનું મન થઈ જાય, પ્રણામ કરવાનું મન થઈ જાય, આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ જાય, એનો ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થાય. એ ચારે સંતો એ પ્રમાણે કહ્યું તુલસીદાસજીએ, આવા ભવ્ય અને સુંદર મૂર્તિ ચારે શોભી રહ્યા હતા.
બ્રહ્માનંદ સદાલય લીના,
અને કયો આનંદ? બીજો કોઈ નહીં, બીજો કોઈ આનંદ નહીં, માત્ર એક બ્રહ્મનો આનંદ કે હું પોતે આત્મ સ્વરૂપ છું, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, સાચે જ હું આ શરીર નથી. શરીર ભલે ગમે એટલું તેજસ્વી લાગતું હોય પણ હું અંદર ચેતના સ્વરૂપે સાક્ષાત પરબ્રહ્મ જ છું એમ, અને સદાને માટે હંમેશા પોતાનું એક જ સ્થિતિ, એક જ અવસ્થા. ચાસણીમાં નાખેલું આમળું હોય ને એ મધુર જ થઈ જાય એમ, પોતાના નિજ સ્વરૂપની અંદર જે ડૂબેલો હોય એને બ્રહ્માનંદ સ્વરૂપ જ થઈ જાય, એટલે સદાય બ્રહ્મની અંદર લીન પોતાના આત્મ સ્વરૂપની અંદર એવા તરબોળ હોય કે ત્યાંથી એને બહાર નીકળવાની જરા ઈચ્છા ન થાય.
એક બાળક બહુ કાલીના,
અને એ પણ ચારેય બાળકો ચારે ઋષિઓ નાના બાળક જેવા, પણ વર્ષ એમના યુગો એટલું મોટું આયુષ્ય હતું, યુગોનું આયુષ્ય હતું. સંકાદિક ઋષિઓ 5, 25, 50 કે 100 કે 125 વર્ષનું નહીં, બહુકાલીના ઘણા જ વર્ષો જૂના, છતાંય દેખત બાળક જોવાની અંદર, દેખાવની અંદર બધા જ ચારે ઋષિઓ બાળક જેવા લાગતા. બસ આજ તપસ્યાનો નો ફલશ્રુતિ કે એને એ તેજસ્વી એ તપસ્વી ઉપર ક્યારે એનું આયુષ્યની ઉંમર જણાય નહીં. પણ જ્યાં સંયમ ન હોય, સદાચાર ન હોય, ત્યાં આગળ એ હોય એના કરતા પણ વધારે ઘરડો દેખાય. પણ આ ચારે ઋષિઓ બહુકાલીના અનેક વર્ષો એમનું આયુષ્ય છે, પણ દેખત બાળક, દેખાવની અંદર બાળક જેવા છે ચારે ઋષિઓ. અને એવા સુંદર લાગતા હતા, વેદો પણ અનાદિ છે, છતાંય હંમેશને માટે જાગ્રત અને સશક્ત છે. જેમ ચાર ઋષિઓ ઘણા બધા પુરાણા છે છતાંય પણ તેજસ્વી છે, એમ વેદો પણ ઘણા જ પુરાણા છે છતાંય વેદો પણ તેજસ્વી છે, દર્શનીય છે, એમ કહેવાનો ભાવ છે. એટલે રૂપ ધરે જેનું ચારેય વેદ, જાણે ચારેય વેદો, ચારે વેદો જાણે ઋષિઓના સ્વરૂપ ધારણ કરીને આવ્યા હોય. ઋક્ષામ યજુર્વેદ અને સામ અથર્વવેદ આ ચારે વેદો છે. એ ચારે અલગ અલગ સુંદર સ્વરૂપ તેજસ્વીતા, પોતાના જ્ઞાનની તેજસ્વીતા, વેદનું જ્ઞાન, વેદના મંત્રો એની તેજસ્વીતા છે, એમ ઋષિઓની પણ તેજસ્વીતા છે. અને ચારે વેદો સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. સમાન દ્રષ્ટિ છે, કોઈના પ્રત્યે કોઈ પણ જાતનો ભેદ નહીં, દરેકના પ્રત્યે એક સરખું જ, કે જે ચેતના જે પરબ્રહ્મ મારામાં છે એ ચેતના સર્વવ્યાપક સર્વમાં બેઠેલી છે. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મમય છે, એમ સમદર્શી મુનિ. દરેકની અંદર એક જ પ્રભુ છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ પંડિત નથી, કોઈ મૂર્ખ નથી, કોઈ તેજસ્વી નથી, બધા જ એક સરખું સ્વરૂપ અને સમદર્શી મુનિ. વિગત વિભેદા, ક્યાંય કોઈના માટે કોઈ પણ વેરો આતરો નહીં, આ વાલા ને આ ડવલા એવું કઈ જ નહીં. વિગત વિભેદા, કોઈ પણ જાતનો ક્યાંય ભેદ નહીં. બાકી વ્યવહારની અંદર જોઈએ તો આ પેલા ખોળાના આ અણખામણો એમને વસ્ત્ર કયું, દિશાઓ એ જ એમનું વસ્ત્ર હતું. બાળક હતા ને દેવખત, અને ઘરની અંદર બાળક કપડા ના પહેર્યા હોય તો ઘૂંટણી રખડ ફરતું હોય, દોડતું હોય, તો એવા નિર્દોષ કે આશા આબસન, આશા એટલે દિશાઓ, આશા છે, આશા નથી, સ દંત્ય છે, તાલવ્ય સ નથી, આશા એટલે દિશાઓ, દિશાઓ એ જ જેનું વસ્ત્ર છે. અને વ્યસન કયું, આ તો ઘણા બધા છે, અને શું કહેવાય કે તો કરસી કહેવાય, જોઈએ મોભો કહેવાય, એ વ્યસન નહીં, નહીતર જુનવાણી કહેવાય. પાછા આપતા તો બધા, પણ અહીંયા આગળ વ્યસન ખરું, આ ઋષિઓને વ્યસન પણ હતું, પણ એ વ્યસન કયું, એક માત્ર એક જ વ્યસન એમને હતું, એને કયું આગળ,
રઘુપતિ ચરિત હોય નહીં,
વ્યસન એક જ માત્ર, જેમ વ્યસની હોય અને એની દુકાન જોઈને દોડી જાય, જગ્યા જઈને દોટ મૂકે, ભાઈ લાય લાય હમણાં જ આપ, એક કપ ચા મૂકી દે, ટાઈમ થઈ ગયો છે, માથું દુખે છે, સમય થઈ ગયો છે, એમ આ ઋષિઓને પણ એક જ વ્યસન હતું. અને એ વ્યસન જ્યાં મળે ને ત્યાં દોડીને જતા રહેતા. ક્યાં, કયું વ્યસન, કે ભગવાનની કથા શાસ્ત્રો જ્યાં આગળ એનો સત્સંગ થતો હોય ને એજ એને સાંભળવા માટે એની વચ્ચે બેસવા માટેનું એકમાત્ર વ્યસન કંપની ત્યાં જ, બીજે ક્યાંય કંપની નહીં. બીજી કંપનીઓ બધી ઘણી હોય, આવજે ને કંપનીમાં મજા આવશે, બધા હાથે બેસું. પણ અહીંયા આગળ ચારેવની કંપની ખરી, ચારેવને વ્યસન ખરું, પણ એકમાત્ર શાસ્ત્રોને સાંભળવા, સત્સંગ કરવો, ભગવાન રઘુનાથજીની કથાનું શ્રવણ કરવું, રામાયણનું પારાયણ કરવું, એની વચ્ચે બેસીને આનંદ લેવો.
કહાં રહે સરકારી ભવાની,
હે ભવાની, ભગવાન પાર્વતી પાસે, ભગવાન શિવ પાછા આનંદમાં આવી ગયા. વાતો કે જો મારા ભગવાનનું રાજ કેવું છે, મારા ભગવાનનું રામરાજ ભવાની સાંભળ. કારણ આનંદ પૂર્વક કહેવાય છે, કોની છે, ભવની, ભવાની છે. કયું સંબોધન ક્યારે કરવું એ પણ ભગવાન શંકરને ખબર છે. ભગવાન પોતે ભવ છે અને તું પાર્વતી નથી, પર્વતની પુત્રી નથી, પણ અત્યારે તું ભવની ની છું, ભવાની છું. એટલે ભગવાન શિવ પણ ખૂબ ઉત્સાહમાં આવી જઈને કહે છે, ભવાની સાંભળ. તહાં રહે સનકાદિ ભવાની, હે ભવાની, ત્યાં સનકાદિક ઋષિઓ એ અયોધ્યાની બહારના ઉપવનની અંદર રહી પડ્યા, ભગવાનની નજીકમાં એમનું સાનિધ્ય કેળવવા માટે. અને તું કેવી કથા સાંભળી તોય શંકા કરી હતી, અને એ કેવી શંકા હતી, જહા ઘટસંભવ, અગસ્ય ઋષિનો જન્મ કુંભમાંથી થયો હતો એટલે ઘટસંભવ કહ્યું છે. અને એ ક્યાં આગાડી, તે જે કથા સાંભળી હતી ને, જહા ઘટ સંભવ મુનિવરે, શ્રેષ્ઠ મુનિ એવા અગસ્ય ઋષિ જ્યાં રહેતા હતા એ જગ્યા ઉપર આ વાત, એની વાત છે. અને જ્યાં અગાડી આ ઋષિ અગસ્ય રામની કથા સુંદર રીતે કહી સંભળાવી હતી, અને એ જ્ઞાનમાંથી ઉત્પન્ન થનારી કથા, જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી એ કથા છે. અને પાવક જીમી અરણી, અરણીનું લાકડું છે ને, એને એને આમ ખૂબ ઘસવામાં આવે, ખૂબ ઝડપથી ઘસવામાં આવે, તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. તો એમ આ જ્ઞાનનું જેનો જન્મ જ જ્ઞાનમાંથી થયો છે અગસ્ય ઋષિનો, આ ચારે ઋષિઓનો, એ ભગવાનની સમીપમાં જ રહેતા પણ એની અંદર પણ તેજસ તેજ ઝરતું હતું, જેમ અરણીના લાકડામાંથી અગ્નિ ઝરે, એમ આ ઋષિના એના વિગ્રહમાંથી આમ તેજ તેજ આમ એના તણખા ઝરતા હોય, જેમ અરણીમાંથી તણખા ઝરે, એવા તેજસ્વી આ ઋષિઓ ભગવાનને ના દર્શન કરવા માટે, સત્સંગ માટે અયોધ્યાની બહાર, અયોધ્યા નગરમાં નહીં, ઉપવનની અંદર આવીને ત્યાં જ રહી પડ્યા. ભવાની, આપણે પણ જવું હોય તો ચાલ.